તો દોરાને પકડી લીધો અને પછી બોલે એટલે એવો જોરથી બોલે કે ધાગો છે. અરે પણ ભાઈ મૂકી દે તું જાતિ. બસ એને રોકાઈ જવું છે, મૂળ ટૂંકમાં એને રોકાવા માટે કંઈક ને કંઈક આલંબન જોઈશે. આપણાથી નહીં થાય અને આપણાથી નો થાય બીજો થાય એનાથી નહીં થાય, કાં તો એને કપડા પહેર્યા છે. ભાઈ આ બધી જ વાત આત્મસિદ્ધિની અંદર આ ગુરુ આપણને એવા મોકળા કરી દે છે, હળવા કરી દે છે કે તું કઈ વિચારીશ માં સાહેબ આ બધું, તો કે આ બધી તારી ભાંજગઢ અનાદિકાળની, બસ આને કારણે જ તું રખડશ. તે સારું થયું આ પ્રશ્ન પૂછ્યા હે શિષ્ય, તે પૂછે વિચાર કરીને પૂછ્યા. જો તે પૂછ્યું ન હોત તો મેં જવાબ ન દીધો હોત, અને મેં જવાબ ન દીધો તો તું તારા વસ્ત્રની અંદર અટવાઈ ગયો હોત, લાલ લીલા પીળા બૈદલા કરત જન્મે જન્મે પચરંજી પહેરા કરે કે સાહેબ આમાં કાળા ધોળાનો નિર્ણય થતો નથી, તો પછી સાત રંગનું એક વસ્ત્ર તૈયાર કરાવવાનું એ પહેરવું કે બધા વસ્ત્ર આવી જાય એમાં, કે ભાઈ મને મેઘ ધનુષ વાળું વસ્ત્ર દે. એટલે એકેય વાતનો કોઈ નિષેધ ન થાય કે ભાઈ કાળું નથી, કાળું પહેર્યું છે, લાલ પહેર્યું, લીલું પહેર્યું છે, ભગવું પહેર્યું છે, બધું પહેર્યું છે. ભાઈ કયો માર્ગ જો હોય, જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય, જે માર્ગ કયો છે એ જો હોય, તો તું આ એકેય જાતિનો કે વેશના ભેદનો વિચાર કરતો નહીં, એ આમાં ક્યાંય નડશે એકેય વસ્તુ નહીં નડે. વસ્ત્ર પહેર્યું હશે તો નહીં નડે, નહીં પહેર્યું હશે તો વાંધો નથી, પાછો વર્યા તો પહેરવા જશે કે નહીં તો મોક્ષ નહીં થાય પાછો. એવું કરીશ માં કયો માર્ગ જો હોય, એ માર્ગ કયો છે? જ્ઞાનીએ સરસ વાત મૂકી છે કે મોક્ષ ના કારણ આપ તો મોક્ષ નો માર્ગ તમને મળે. એક પ્રશ્ન કર્યો છે કે ચાર કારણ મોક્ષ જવાને કયા છે, તે ચાર માંથી એક એક કારણ તોડીને મોક્ષે જાય કે ચારેક કારણોના સંયુક્તથી મોક્ષે જાય? ઉત્તર આપ્યો છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચાર કારણ મોક્ષના કયા છે, તે એક બીજા અવિરોધપણે પ્રાપ્ત થયે મોક્ષ થાય. અવિરોધપણે તે ત્રણેય એકત્વ પરિણામે વર્તે તે આત્મા રૂપ, જીન માર્ગ તે પરમાર્થ થયે ત્યારે થાય. એકત્વપણે અને અવિરોધપણે જ્ઞાન દર્શન ને ચારિત્ર હોય, આ કયો માર્ગ તને કીધો કે જો આ હોય તો એ આત્માનો મોક્ષ માર્ગ છે, સમ્યક મોક્ષ છે. એની અંદર કહ્યું છે કે સમ્યક મોક્ષ છે એ આત્માનો અહીંયા શું છે, તો કે દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચારેના સમન્વયને સમ્યક મોક્ષ કહ્યો છે. જે સાધે તે મુક્તિ લે. જાતિ વેશ એની સાથે વાત નથી, મહત્વ કોનું છે? જે સાધે તે મુક્તિ લે. મુક્તિ કોણ લે? તો કોઈ જાતિ વાળાનો કોઈ ઠેકો નથી, કોઈ વેશ વાળાનો ઠેકો નથી. જે સાધના કરે, જે સાધશે, માર્ગ છે એનું જાણપણું નહીં જોઈએ, એનું સાધવા પણ જોઈએ. માર્ગ જાણીને સાધવાનો છે. એટલે આઠમી ગાથામાં કહ્યું હતું કે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહા સમજવું તે, ત્યાં ત્યાં તે આચર્ય આત્માર્થી જન. એટલી બધી મહત્વની વાત ત્યાં મૂકી છે કે માર્ગને અમે કહ્યો પણ એને સાધ્યો નહીં. તો શિષ્ય કયો માર્ગ જો હોય, સાહેબ તમે કીધો એ જ છે, મેં રાખ્યું છે ને આત્મસિદ્ધિ આખી સામે રાખી છે, પણ હું કઈ કરતો નથી. તો કે છે ભાઈ કયો માર્ગ જો હોય અને પછી એ માર્ગને સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ કઈ ભેદ નથી. જાતિનો કોઈ ભેદ નહીં આવે, વેશનો કોઈ ભેદ નહીં આવે, કોણ ક્યાં છે કયો છે કોઈ ભેદ નથી આવવાનો. આ ભેદ વિનાનો માર્ગ એવો છે. એને એ જ વાતને આગળની ગાથામાં કીધું. સ્થાનક પાંચ વિચારીને છઠ્ઠે વર્તે જે
પામે સ્થાનક પાંચમો એમાં નહીં સંદે.
ભાઈ પાંચ સ્થાનક તને વિચારવા માટે આપ્યા છે, વિચારવા આત્માર્થને, સમજાવવા પરમાર્થને. શું છે પાંચ સ્થાનક? આત્મા છે, જે આત્મા છે તે આત્મા નિત્ય છે, જે આત્મા છે તે આત્મા નિત્ય છે, તે આત્મા પોતાના નિજ કર્મનો કર્તા છે. જે આત્મા છે, જે નિત્ય છે, જે નિજ કર્મનો કર્તા છે, તે જ પોતાના કર્મનો ભોગતા છે, અને જે કર્તા ભોગતા છે એનું પણ મોક્ષ છે. આ પાંચ પદ વિચારીને મોક્ષનો ઉપાય છે એ વિચારવું કે કરવાનું? છઠ્ઠે તો અમે તો પાંચે ની છ વિચારીએ છીએ, અમે છ વિચારીએ છીએ, પણ છઠ્ઠું કરવાનું કીધું. 141 ની ગાથા આત્મસિદ્ધિ ની અંદર ના વિવેક સૂત્ર ઉપસમાર કે પાંચ સ્થાનક પાંચ વિચારીને છઠ્ઠે વર્તે જે. અમે તને છઠ્ઠું સ્થાનક કીધું છે એ સમજાવવા પરમાર્થમાં આ બે વાત છે કે વિચાર અને આચાર એનો સમન્વય જોઈએ, તત્વ અને વ્યવહાર એનો સમન્વય જોઈએ, જ્ઞાન અને ક્રિયા એની સંધિ જોઈએ. તો ભાઈ આત્માના પાંચ પદ છે એમાં તારે કઈ કરવા પણ નથી, એ તો છે. તું ન કરતો આત્મા તો છે જ, હું નથી માનતો તો આત્મા નથી, આત્મા છે જ, એ નિત્ય છે. એવું ભાઈ આપણે નથી માનતા, આપણને બેસતું નથી, કઈ વાંધો નહીં, પણ તે કરીને એ તો નહીં, એમાં તારે કઈ કરવા પણ છે જ નહીં, એમાં આપણે ખોટું આપણું ડાપણ કરવું જ નહીં. કેમ કે આ તો મોબાઈલ જેવું છે, ઇટ ઇઝ નોટ વિધ ઇન રીચ. વારંવાર તું દાયબા કરે છે અને આવે છે જવાબ કે ભાઈ તારી રીચમાં નથી. આજે આપણું જ્ઞાન છે જે અને આપણે જે સમજ છે એની સમજની મર્યાદામાં આ વાત નથી બેસતી, કઈ વાંધો નહીં, જેથી કરીને વાત નથી છે. એટલે કે છે કે પાંચ વિચારીને છઠ્ઠે વર્તે, જેમ સાધે તે એમ છઠ્ઠે વર્તે. સાધવું છે આ માર્ગ કયો તે, અને વર્તવાનું છે એટલે છઠ્ઠું પદ. એ છઠ્ઠું પદ શેનું કહ્યું છે? ઉપાયનું અને સુધર્મનું. તો તારે ઉપાયમાં પણ પ્રવર્તન કરવું પડે અને સુધર્મની દ્રષ્ટિ રાખીને કરવું પડે, તો એ તારો સંકિત વર્ધમાન થાય, તો મિથ્યા ભાવ ટળે અને ઉદય ચારિત્રનો થાય અને વિતરાગ પદમાં વાસ થાય. તો તારે એ વર્તના કરવી પડશે. વિચાર અને વર્તના એ એક જ સિક્કાની બે બાજુ છે, એક માન્ય છે અને બીજી અમાન્ય છે, ન ચાલે. સિક્કાને છાપ છે અને કિંમત પણ છે. છાપ છે એ એની ઓથોરિટી બતાવે છે કે આ માન્ય છે, અધિકૃત છે, અને કિંમતની રકમ છે બતાવે છે કે એનું મૂલ્ય કેટલું છે એ બતાવે છે. પણ એક સાઈડ હોય અને બીજી ન હોય તો અરે આપણે કહીએ આ 5 રિયાલ નો સિક્કો છે ને તું માનતો નથી, આ 5 રિયાલ લખા છે, પણ નહીં માને. ઓલો સુલતાન નો ફોટો ક્યાં જોઈ ને, એમ એ પ્રકારનો જેમ કોઈ પણ સિક્કો છે ને બે બાજુ છે, એમ તત્વજ્ઞાન છે એની છાપ છે અને ઓલું બાકી છે એનું મૂલ્ય છે કે ભાઈ તે કેટલું આચરણ કર્યું એટલા પ્રમાણમાં તને લાભ મળે. તું બધી નોટ દે એટલું બધું કઈ બધું ના થાય, જેટલી નોટની કિંમત હોય એટલો માલ આપે, બાકીનો કે મૂકી દે બાજુમાં. એ પ્રકારે છઠ્ઠે વર્તે, છઠ્ઠે આરાધના સાધન દશા, અને એ સાધન દશા આપણે વિચારી છે. નિજવાસ બંધ કારણ છેદક દશા, ત્રીજું રાગ દ્વેષ અજ્ઞાનની નિવૃત્તિ, ચોથું આભાસ રહિત ચૈતન્ય રૂપ આત્મા જેથી કેવળ એ જ આત્મા મળે તે, અને પાંચમું બોધ અને વિતરાગતા. એમાં બોધ કોનો? સત્પુરુષનો, અને વિતરાગતા ચારિત્ર કોનો? ગોટો નહીં કરવો. આ મળે તો કે છે એટલે સદબોધ અને સદવર્તના આ બંને જોઈએ. પામે સ્થાનક પાંચમું, પાંચમું કયું? મોક્ષ. એમાં કર્મનું કર્તાપણું અને ભોગતાપણું ત્રીજું ને ચોથું પદ મટી જાય છે. કેમ કે વિભાવ અપેક્ષા એ પદ છે, સ્વભાવ અપેક્ષા એ નથી. સ્વભાવ અપેક્ષા એ તો આત્મા છે, નિત્ય છે અને મોક્ષ સ્વરૂપ છે. તું છો મોક્ષ સ્વરૂપ, બસ આ ત્રણ પદ છે. પણ ત્રણ પદ ની સિદ્ધિ કરવા માટે છ પદ અત્યારે વર્તમાનમાં અજ્ઞાન અવસ્થામાં છે, તો ત્રણ ને કાઢવા છે ને ત્રણ ને રાખવા છે. આત્મા છે એ નિત્ય છે અને મોક્ષ સ્વરૂપ જ છે. આ એનું સનાતન શાશ્વત ત્રિકાળાબાધિત સત સ્વરૂપ છે, આનંદમય છે, સુખધામ છે, ચૈતન્યમય છે, સ્વયં જ્યોતિ સ્વરૂપ છે. પણ વચમાં જે બે પદ આવી ગયા એ વિભાવથી અજ્ઞાનથી પોતાના પદની જાણકારી ન હોવાને કારણે આવ્યા. એ કયા એવા? કર્મનું કર્તાપણું અને કર્મનું ભોગતા. મૂળ તો કર્તાપણું છે માટે જ ભોગતાપણું આવ્યું. એને ટાળવા માટે છઠ્ઠું પદ છે, એને ટાળવા માટે છઠ્ઠું પદ છે. કે છઠ્ઠું પદ સુકામ વર્તવાનું છે, એ વર્તનનું સુકામ છે, સાધવાનું સુકામ છે. ઓલા બે પદને ટાળવા છે. જે અસર આવી છે ભૂલથી, ખોટી અસર પરિભ્રમણની, એને કાઢવી છે. તો કાઢવી હશે તો કઈ ને કઈ, કઈ ને કઈ પ્રકારનું સાધન જોઈએ. એ સાધન દશાના પદ છે. છઠ્ઠે વર્તે જે એ સાધન દશા છે, અને પાંચમું એ સિદ્ધ દશા છે. સાધન સિદ્ધ દશા અહીં કહી સર્વ સંક્ષેપ. અમે સંક્ષેપમાં અહીંયા બધું જ કીધું છે. સિદ્ધ દશા પણ કીધી છે, સાધન દશા પણ કીધી છે. એ સિદ્ધ દશા છે એ પાંચમું પદ છે, અને સાધન દશા છે એ છઠ્ઠું પદ છે. સાધન દશા એ વર્તનનું છે, એટલે કે છે એમાં નહીં. અને એ પ્રકારે જો વર્તન કરવામાં આવીશ તો પાંચમું પદ એટલે મોક્ષ પદ પ્રાપ્ત થાય, અથવા તો મોક્ષ સ્વરૂપ તારું જે છે એ યથાતથ્ય સિદ્ધ થાય, એમાં કોઈ સંદેહ. એટલે અહીંયા તો ન ભેદ ન સંદેહ. સાધે તે મુક્તિ લે તેમાં કોઈ ન ભેદ, અને પામે સ્થાનક પાંચમું એમાં નહીં સંદેહ. કોઈ ભેદ નથી ને કોઈ સંદેહ નથી. કેવી રણકાર આત્મસિદ્ધિમાં સચોટતાનો છે, શ્રદ્ધાનો છે. કોઈની આ માર્ગ જો આટલો હોય, આટલો તને સમજાય, તો કઈ એની અંદર ભેદ પણ નથી, એની અંદર કોઈ પણ પ્રકારનો સંદેહ પણ નથી. એટલે વાત કેવી કીધી? નિસંદેહ. અદભુત વાત છે. માર્ગની વાત કરનાર પુરુષ કહે છે કે આમાં કોઈ સંદેહ નથી અમે તને જે કહીએ છીએ તે. અને એ ક્યારે કહેવાય? સંદેહ નથી એમ. અનુભવથી વાત હોય તો કહેવાય. કહેતો તો કહેતી તેની વાતમાં આપણે કહે કે નાના હું તને ચોક્કસ કહું છું, પછી કે પર મેં તને કીધું તો ખરું, પણ મને તો ઓલાએ કીધું હતું એટલે મેં તને કીધું. મેં તને કીધું તો એ વાત સાચી, પણ મેં તો વાંચી હતી અને મને એમ કે છાપામાં ખોટું ન હોય. મેં તો સાંભળ્યું હતું ટીવીમાં અને મને એમ કે ટીવીમાં તો ખોટું ન હોય, એટલે તને કીધું હતું. અને વાત કહીએ ત્યારે અપીલ વિનાની વાત. અરે સવાલ જ નથી થતો ને, પણ શું કામ બોલે? તારો અનુભવ છે. આ પુરુષ જયારે કે છે કે આમાં સંદેહ નથી, ત્યારે કહેતો તો ને કહેતી હતી ની વાત છે. આ પોતાનો અનુભવ કહે છે. અનુભવથી અમે કહીએ છીએ, માટે હવે આમાં કોઈ સંદેહ નથી. માટે જ્ઞાનીની વાતમાં સંદેહ એટલા માટે ન કરાય કે જ્ઞાનીની વાત અનુભવજન્ય છે અને આપણી બધી વાત માન્યતાજન્ય છે. આ મારું અનુમાન છે, આ મારી માન્યતા છે, આમ હું માનું છું, આમ મારી કલ્પના છે. ઘણું હોય, આપણા તો ઘણા ગણિત હોય, એક સમીકરણ અહીંયા કામ ન આવે. જ્યાં આત્માને મુક્તિના માર્ગની વાત કરવી છે ત્યારે આવા પુરુષનો એવાનો આશ્રય લો કે જેની વાત ટંકોત્કિરણ વચન. ટંકોત્કિરણ એટલે જેમ આપણે કહીએ આરસની તકતી ઉપર ટંકાયેલા છે. એ કઈ પાણીની અંદર લખેલા શબ્દો નથી કે રેતીમાં લખાયેલા શબ્દો નથી. આ તો પવન વાવાઝોડું આવ્યું તો બધું ઉડી જાય, પણ આ તો ટંકોત્કિરણ. કાળની કેડીઓ પણ જે સદાય સદૈવ રહે અને એ પોતાની સાક્ષી આપે એવા જ્ઞાનીના વચનો છે. માટે કે છે એમાં નહીં સંદેહ. સંદેહ વિનાની વાત, ભેદ વિનાની વાત. આત્મસિદ્ધિની અંદર આ વિવેક કરવાનો છે કે કોઈ ભેદ નથી એમ કોઈ સંદેહ કરવાનું પણ કારણ નથી.
આત્મભ્રાંતિ સમરોગ નહીં સદગુરુ વૈદ્ય સુજા ગુરુ આજ્ઞા સપથ્ય નહીં ઔષધ વિચાર
એટલી સરસ વાત આવી. આમાં આત્મ અજ્ઞાન લખવું હોત તો વાંધો હતો કે કૃપાળુદેવને એને ખબર નહોતી અથવા એને શબ્દ નહીં મેળ્યો હોય, એને આત્મ અજ્ઞાન શબ્દ નો મળ્યો. આત્મ અજ્ઞાન સમ રોગ નહીં નો કીધું, કેમ કે અજ્ઞાની ને તો જ્ઞાન થઈ શકે. હું કઈ વસ્તુ જાણતો ન, તમે લાવીને દી, ઓહો આ મને ખ્યાલ નતો, હવે મારું જ્ઞાન થઈ ગયું કેમ કે તમે મને બતાવી દીધું. પણ મારી ભ્રાંતિઓ તો તમે લાવો તમે આવી રહી, હું જે માનું છું જુદું, હવે આને ક્યાંથી ઉતારું? એક જણ પોતાને મહારાણા પ્રતાપ માને, વેમમાં આવી ગયો તો બસમાં બેઠો ક્યારે ઉતરે નહીં. બીજા એ કીધું કંડક્ટર ને ઘંટડી માર ચિતોડ, એટલે ચિતોડ થોડું ઉતરી ગયો કે મારું કેમ આવ્યું. આપણે મળનારા ઘણા નમૂના એવા હોય છે કે જુદા જુદા વેમમાં હોય છે, કોઈને અભિતાપ નો છે ને કોઈને કઈ છે, કેવું નથી કઈ, ઘણા પોતાને ઐશ્વર્ય નો અવતાર જ માને. અરે આપણે આવો વેમમાં ન રહીએ. એટલે કહે છે ભાઈ આત્મભ્રાંતિ, બસ હું આત્મા જ છું. આપણે વર્તમાન બંધ દશા છે, કશાયના પરિણામ થયા કરે છે, વિભાવ ભાવ સમયે સમયે આવી જાય છે, સ્વરૂપમાં સ્થિર રહેવાતું નથી, સેજ પ્રતિકૂળતાની અંદર આત્માની આ સ્વરૂપની ચંચળતા ડગે છે. આ બધું પ્રત્યક્ષ હોય છે તો હું આત્મા છું, હું આત્મા છું અને આત્મા જ છું. આપણે ફૂલ ચૈતન્ય, ફૂલ ચાર્જ બેટરી. ભાઈ આત્મભ્રાંતિ સમ રોગ નહીં. સદગુરુ વૈદ્ય સુજાણ, સાચો વૈદ્ય સુજાણ એક એક જે રોગનું નિદાન સાચું કરી શકે, પારખે, જે રોગનો જાણકાર છે એ વૈદ્ય સુજાણ વૈદ્ય જાણે. સામે બેઠો હોય ને કહી દે કે આ તારા શરીરમાં ક્યાંક અસ્વસ્થતા છે, કહી દે, જાઓ ને બેસો, હાથ નાડી આપો ને કહી દે કે શું વાંધો છે શરીરની અંદર. વૈદ્યની અંદર તો એવું એનું ક્લિનિકલ જજમેન્ટ હોય કે એને દર્દીના કોઈ રિપોર્ટ કે એની કહેવાની પણ રહ્યા ન જુએ, એ માત્ર એના ઉપરથી એનું જજમેન્ટ એટલું હોય એના ઉપરથી રોગનું પારખું નિદાન કરી શકે. આજના ડોક્ટરો જેવા નહીં, 15 રિપોર્ટ આવે પછી કે હજી 16મો કાઢો પછી કહું શું છે. એટલે તારે કઈ કહેવાનું છે, આપણે રિપોર્ટ કે છે, રિપોર્ટ કે છે એ જ કે, એ સિવાય એને કઈ કહેવાનું નથી. રિપોર્ટ કે છે કે તમને કેન્સર છે, રિપોર્ટ કે તમને બ્લડ પ્રેશર છે, રિપોર્ટ પર તમે શું કહો છો ડોક્ટર, આ તો ઓલો ગમે તે માણસ લેમેન કહી શકે, એમાં શું હતું. રિપોર્ટ જોઈને તો હું કહું કે તમારું કોલેસ્ટ્રોલ ઘણું ઊંચું રહે છે, તમારું બીપી ઘણું હાઈ છે. અરે ભાઈ રિપોર્ટ જોઈને કે અને તું તારા ક્લિનિકલ જજમેન્ટથી કે નહીં આમ જ છે, તમને કેટલો ફેર પડે. એમ આ ભ્રાંતિ ક્યારે ટળે કે આવો વૈદ્ય સદગુરુ જેવો મળે, કે ગમે એટલું કે સાહેબ અમને બહુ આનંદ છે તો કે તું કેટલો દુઃખી છો એ મને ખબર છે. સદગુરુ જાણી શકે, કારણ એને તરત ખબર પડે કે આ બેઠો છે સ્થિરતા નથી, આના મનની સ્થિરતા નથી, આના તનની સ્થિરતા નથી, આનો યોગનું સ્થૈર્ય નથી, આની અંદર કોઈ પણ પ્રકારની શાંતિ અનુભવાતી નથી, સ્વસ્થતા નથી, ન ખબર પડે. 10 મિનિટ કોઈ સાથે બેસીએ તો ખબર ન પડે કે એની અકળામણ કેટલી છે, સિવાય કે આપણે બધા અબૂ થયું તો બે એવા ભેગા થાય ન ખબર પડે, કઈ બે હરખા અભય હરખા આપણે બે હરખા, એને ન ખબર પડે એની વાત નથી. આ કોની વાત છે, દશાવાન પુરુષની સામે કોઈ જીવ જાય અને પછી કહે એમ એમ કે બતાવી દે કે સાહેબ અમે જલસો છે, સાહેબ બહુ સુખ છે, બધો આનંદ, બસ ધંધા ધાપા કુટુંબ પરિવાર આતે બધું છે, એ સાંભળી લે માની લે એમ ને, અને એને એમ થાય ઘોરાઈ ગયો અને આ પામી ગયો, એવું થતું હશે ને સંતને જ્ઞાનીને, ઓહો આને તો કેટલું બધું સરસ છે, આ તો વાત કરે છે સાહેબ, મારે તો બધા રસોયા ઘર ચાકર નોકર મારે કાંઈ કરવાનું નહીં, એમ મા સુખી, અરે મા સુખી ચોથા આરાનો સુખ છે, શબ્દ બોલે પાછો. બોલવામાં કોઈ ક્યાંય લોભ કરતું, કારણ કે હમણાં હમણાં ટેવ પડી ગઈ, જોયું છે અધ્યાત્મની અંદર ચાલનારા બધા લોકોને સુપરલેટિવ ડિગ્રીમાં બોલવાની ટેવ પડી છે, એને સાધુ તો માફક જ નથી આવતું. બધું ટોપ ની અંદર વાત કરે, આમ કઈ ઠેકાણી દશાનું કઈ ઠેકાણું ન હોય. આ ભ્રાંતિ છે. પોતાનું યથાર્થ મૂલ્યાંકન ન હોય, રાઈટ એસેસમેન્ટ, અને એને કહે છે સેલ્ફ એસેસમેન્ટ. આત્મનિરીક્ષણ અને આત્મ પરીક્ષણ આપણાથી ન થાય તો સદગુરુ પાસેથી મેળવીએ, અને નહીં તો આપણે પણ એ પરીક્ષણ કરીએ તો આપણને ખબર પડે કે હું કેટલો અશાંત છું, કેટલો અસ્વસ્થ છું, કેટલો ભૂલેલો ભટકેલો છું, કેટલો વિભાવમાં છું. આ બધી ખબર પડે. જીવ જો ટ્રાન્સપેરન્ટ, ઓનેસ્ટી, ઇન્ટેગ્રિટી હોય તો કોઈ પણ જીવ પોતાના દોષને પકડી શકે, અને એ વાત કૃપાળુ દેવે 254 ના પત્રમાં કહ્યું છે કે મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ અપક્ષપાતપણે જોવા એ છે, અને તેથી સ્વચ્છંદનો નાશ હોય છે. અને જ્યાં સ્વચ્છંદ દબાયો છે ત્યાં બોધ બીજની ઉત્પત્તિ હોય છે. પત્રાંક 254. એક વાર મુમુક્ષુપણું જાગ્યું એટલે જીવ અંતર શોધમાં અંતર્મુખ એ થયો, અને અંતર્મુખ થયો એ પરમ પોતાના પરમ તત્વ સાથે એનું અનુસંધાન થયું તો એને પોતાના દોષ દેખાયા વિના, અને મુમુક્ષુ હોય એટલે પોતે અપક્ષપાતી, પોતાના દોષ જોવામાં પણ પોતે અપક્ષપાત કરે, આ મારું છે માટે દોષ નથી એમ નહીં, પોતાનો છે તો પણ એ દોષને દોષ રીતે જુએ, ઉણપને ઉણપ રીતે જુએ, ભૂલને ભૂલ રીતે જુએ. આ એની પહેલી ભૂમિકા છે મોક્ષ માર્ગમાં. મુમુક્ષુતા એટલે જેને પોતાના દોષ જોતા આવડે છે, તે જેને પોતાના દોષનું મૂલ્યાંકન કરતા આવડે છે તે આ મુમુક્ષુ છે. ઘણી વાર આપણે કંઈક ના કોક દોષ દેખાડે તો જ ખબર પડે. શું કહેવું, ભૂલ છે, હજુ ભૂલ છે એની અંદર, તને તારા નથી દેખાતા દોષ, જોતો નથી, અને અંદર અહમ કામ કરે છે કે દેખાડે એટલો જ દોષ ને, ન દેખાડે તો બચી ગયા ને આપણે. પોતે જીવે તો પોતે પોતાના દોષ થી બચી શકશે. હું કહું તમે મારી ભૂલ બતાવો, લ્યો તો તમારે લક્ષમાં ન આવે તો હું ફાયવો ને, મારે જ મારી ભૂલ જોવી છે. આ ભ્રાંતિ છે. આ ભ્રાંતિમાંથી બહાર નીકળવું પડે. મુમુક્ષુતા એ ભ્રાંત અવસ્થાને દૂર કરવા માટેની પહેલી ભૂમિકા છે. પોતાના દોષ પુષ્પમાળામાં કૃપાળુ દેવે 14 વર્ષની ઉંમર પહેલા લખે છે, એટલે 8 વર્ષે લખી કે 10 વર્ષે લખી ખબર નથી, પણ એના 108 મણકાની અંદર 107મો મણકો એમ કહે કે દોષને ઓળખી દોષને ટાળવા. એમાં લખ્યું છે કે લાંબી ટૂંકી ક્રમે અનુક્રમે ગમે તે રીતે કહીને ટૂંકામાં તને આ કહું છું. 107મો પુષ્પ ટૂંકામાં શું, દોષને ઓળખી દોષને ટાળવા. ઓળખીને એટલે પોતાને કે બીજાએ ઓળખાવાના, પોતાને જ ઓળખાવાના. અને એ સ્થિતિ મુમુક્ષુની છે. અંતર્મુક્તા સાધનાનું સ્વરૂપ જ અંતર્મુક્તા છે. સાધનાનું સ્વરૂપ બહિર્મુક્તા નથી. આમ કર્યું તેમ કર્યું દોડાધડી જે કંઈ કર્યું બહિર્મુક્તા છે, એ સાધનાનું સ્વરૂપ નથી. ત્યાં સુધી જીવ હજી આત્મદશાની સાધનામાં નહીં આવી શકે, એને અંતર્મુખ થવું જ પડશે. ગુણ પ્રમોદ અતિશય રહે રહે અંતર્મુખ યોગ. અંતર્મુખ યોગ કર્યા વિના તું જગત સાથેનો નાતો તોડીશ કેવી રીતે? તો ત્યાં કે છે ભ્રાંતિ એટલે મિથ્યાત્મ છે, ગાઢ માન્યતા છે. આત્મા સંબંધી એને વિપરીત માન્યતા છે, જેને આપણે કહીએ કે રોંગ ઓર મિસકન્સેપ્શન ઓફ ધ સાઉલ, નો ક્લેરિટી. અને પરમાર્થ માર્ગની અંદર જ્યારે આગળ વધવું હોય ત્યારે કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી ઇઝ ધ પ્રી કન્ડિશન. યુ મસ્ટ નો હુ આર યુ એન્ડ વેર યુ આર. એક એક વસ્તુનું પોતાનું મૂલ્યાંકન પ્રમાણિકતા પૂર્વક કરતો જાય તો એ કે છે આગળ વધે. આ સદગુરુ મળે તો એને આ પ્રકારના લક્ષણો બતાવે જીવને. સદગુરુ આપણે ઘણી વાર કહે છે કે આપણી સમજ બધી સુપર ફ્લુઅસ હોય એટલે ચાલે બધું, શરૂઆતના બધા પ્રોબ્લેમ હોય, કે સદગુરુ દોષ દોષ બતાવે એટલે સમજણનો દોષ બતાવે. સદગુરુ કયો દોષ બતાવે? કે આપણી અનેક ધારણાઓ માન્યતાઓ આ મિસકન્સેપ્શન્સ મિસઅન્ડરસ્ટેન્ડિંગ સદગુરુ પોતાના ઉપદેશ દ્વારા સમજણ. એ સદગુરુ એવો નવરો છે કે લાખ માણાને એક એક ને તું શું ભૂલ કરસ તું શું ભૂલ કરસ, આ કઈ સાસુ જેવો છે? એને એની સાધના નથી કરવાની, એને તો માત્ર સૈદ્ધાંતિક જે કઈ જીવ અહીંયા અત્યારે ચાલે છે બધું કન્ફ્યુઝન, એમાં જેમ આની અંદર વાત મૂકી કે આવા કોઈ જાતિ વેશના ભેદ નથી, આ આપણામાં દોષ આવી ગયો હોય કે આને જ મોક્ષ થાય આને જ ન થાય, આ સદગુરુ દોષ બતાવે. કયા દોષ બતાવે? બાકી નહીં, આપણને માનો કે નારાજગી થઈ અથવા કોઈ પણ પ્રકારનો કસાઈ દોષ આવ્યો, સામાન્ય શું ખબર પડે? અને આપણે તો એવું નાટક કરી દઈએ કે કોઈને ખબર ન પડે. અંદરમાં આપણે કોઈક આવે ઘરે, આહો તમે આવ્યા, મારે તો સોનાનો સુરજ જીવ્યો, ધન ભાગ ને ધન ઘડી, અને અંદર કે ક્યાં આવ્યો અત્યારે? બોલો કોણ દોષ બતાવી શકે? હંમેશા આ વસ્તુને ખ્યાલમાં રાખો. સદગુરુ સમજણના દોષ દૂર કરે, તત્વની સમજણ આપે, એમાં આપણી ભૂલ થતી હોય તો સદગુરુ બતાવે. આપણે એમ માની બેઠા છે કે મારે કઈ પણ કપડા પહેરવા હોય તો સદગુરુ ને પૂછે, આ કરવું હોય તો આમ કરવું, આ બધા દોષી નો બતાવે તો નવરો ન થાય, તો એ પોતાના આત્માનું કલ્યાણ કેદી કરે? અને બીજું, આવી દ્રષ્ટિ જેનામાં આવે એનામાં તો આત્મત્વ જ ટકે નહીં, એ ક્યાંથી ટકે? તો એની દ્રષ્ટિ પરમાજરીય સતત. આપણે સમજતા નથી, આપણને અન્યાય કરીએ છીએ અને સંતોનો અન્યાય કરીએ, સંતોની અવજ્ઞા કરીએ છીએ. આ કામ સત્પુરુષ નથી. મહાવીર જેવો મહાવીર કોઈને દોષ દેખાડવા જતા હતા, એ ઉભો રે ગોસાડા, તારો આ ભૂલ છે, આ તારું ભૂલ છે, આ તો નહીં. એ તો બોધ દેશના હતે, અને એની અંદર જેને પોતાનું કલ્યાણ કરવું છે એ એમાંથી સમજણ મેળવે. સમજણ મેળવીને પોતાની સમજણનો દોષ છે, જે અનાદિથી અજ્ઞાન છે એ સમજણનો દોષ છે. અજ્ઞાન છે એ સમજણનો દોષ, મિથ્યાત્વ છે એ સમજણનો દોષ છે, ભ્રાંતિ છે એ વિપરીત સમજણ છે, બહુ મોટો દોષ છે. ઘણી વાર ઘણા જગ્યાએ આપણે સાંભળે કે માણસ આગળ વધે અને મનુષ્ય દેખાય પછી તીર એંચમાં જાય જ નહીં, હવે પ્રગતિ કરતો કરતો આગળ આવ્યો છે એટલે આગળ જ જાય, એ હવે પાછો ન ફરે. આવું આપણે સાંભળ્યું તત્વજ્ઞાનમાં, પણ આ સમજણના દોષ એને સાચા પુરુષ ન મળે ત્યાં સુધી એને ખ્યાલ, કેમ કે એને ચડ ઉતર આરો અવરો ગતિ આ ગતિ આ કોઈ વસ્તુ નથી પકડાતી એને. એટલે એ પોતાનું જયારે પ્રીચિંગ કરે છે ત્યારે એમ જ કહે કે નહીં મનુષ્ય થયો એટલે હવે એ પાછો પશુ થાય નહીં, અને આપણે સાંભળીએ પણ ખરા, અને એટલું સરસ તર્કથી આપણને બેસાડી દઈએ કે જે વાત હોય આગળ જ વધે ને કોઈ પાછળ જાવ, તો આપણને એમ થાય કે સાચી. પંચેન્દ્રિય થયું તો હવે તો ચાર ઇન્દ્રિય વાળો થાય, હવે તો એક ઇન્દ્રિય વાળો થાય, એ સમજાવે આવું થાય કોઈ દિવસ ન થાય. આવું બહેના જ કરે, જેમ કે ક્રમથી જ માર્ગ થાય, અક્રમ ક્રમની જરૂર જ નથી. તારે ચોથું ગુણ સ્થાનક પછી ચૌદમાં આવ્યું થોડું છે, ચૌદમાં પછી ચોથું લેવું, કોઈ પ્રકારનો વાત નહીં. આ બધી વિપરીત સમજણ છે, ભ્રાંતિના અનેક સ્વરૂપ છે. કૃપાળુ દેવે આ ભ્રાંતિનું સ્વરૂપ એટલું સરસ રીતે એક પત્રમાં 15 પ્રકારનું સ્વરૂપ છે. અસત દર્શનને વિશે સત દર્શનરૂપ ભ્રાંતિ, કેટલી ભ્રાંતિ છે હું વાંચી જ જાઉં છું. આત્મા નામનો કોઈ પદાર્થ નથી, આત્મા નામનો પદાર્થ સંયોગિક છે, આત્મા દેહ સ્થિતિ રૂપ છે, દેહની સ્થિતિ પછી નથી, આત્મા અણુ છે, આત્મા સર્વવ્યાપક છે, આત્મા શૂન્ય છે, આત્મા સાકાર છે, આત્મા પ્રકાશરૂપ છે, આત્મા સ્વતંત્ર નથી, આત્મા કરતા નથી, આત્મા કરતા છે ભોગતા નથી, આત્મા કરતા નથી ભોગતા છે, આત્મા કરતા નથી ભોગતા નથી, આત્મા જડ છે, આત્મા કૃત્રિમ છે, આવા અનંત નહીં જેના થઈ શકે એવા અભિપ્રાયનું કારણ માત્ર અસત દર્શન સત દર્શનને વિશે અસત દર્શનની ભ્રાંતિની અંદર આ જીવ આત્માના આવા અનંત પ્રકારની અંદર, એના સ્વરૂપની અંદર આ બધા મત પંથ સંપ્રદાય, આ ગુરુઓની પ્રણાલિકા, પરંપરાઓ, આશ્રમો, મઠાધીશો, મહંતો એક એક વસ્તુને લઈને બેસી ગયા છે. જગતના જીવો તો બાળ જીવો છે, અનાદિકાળથી એમણે તો કોઈ પણ પ્રકારનું સત્દર્શન ક્યારેય કઈ મેળવ્યું નથી. સાચો સત્સંગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી દ્રષ્ટિનો વિકાસ ન થાય, અને એક દ્રષ્ટિ એક બાજુ જાય તો પછી એના ઉપર રાગ થઈ જાય, એને કહેવાય દ્રષ્ટિ રાગ, કેમ કે બીજું પછી વિચારી જ ન શકે.